समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पाप अधिकारमां गाथा 153 चाले छे। गाथा 153 नो गाथार्थ टीकार्थ आपणे कर्या छे, भावार्थ पण आपणे कर्या छे अने ए पछी પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશ પણ કર્યા છે। હવે વધુ આગળ ગુરુદેવના પ્રવચનમાંથી અંશોને લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 153 માં એ વાત આવી કે મોક્ષનો હેતુ જ્ઞાન જ છે, બીજું કંઈ નથી। જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને એ જ્ઞાનના અભાવમાં પોતે અજ્ઞાનરૂપ થાય છે અને એ વખતે એને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કાર્યોનો સદ્ભાવ હોય તે છતાં એનો મોક્ષ થતો નથી અને એનાથી ઉલટું અજ્ઞાન છે તે બંધનો હેતુ છે, કર્મબંધનોનું કારણ અજ્ઞાન જ છે અને એવા અજ્ઞાનનો અભાવ થાય અને જ્ઞાન પ્રગટ થાય છે તો એવા જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્યમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કાર્યોનો સદ્ભાવ નથી છતાં એમને મોક્ષનો સદ્ભાવ છે। આ વાત ગાથા 153માં આવી અને એના ઉપર આપણે ટીકા અને ભાવાર્થ બધું કર્યું છે। ગુરુદેવે પણ એમાં પ્રવચનમાં જે વાત કરી એમાંના કેટલાક અંશ લીધા અને છેલ્લે એ વાત પણ આપણે લીધી કે કોઈએ એવો પ્રશ્ન કર્યો કે 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ તો છે, જ્યારે અજ્ઞાન ભાવ વિશે વાત કરવામાં આવી તો એવો પ્રશ્ન કર્યો અને એમાં ગુરુદેવે સાચી સમજ આપતા કહ્યું કે એ અજ્ઞાન ભાવ કયો છે જુદી વાત છે। ત્યાં 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ એટલે અજ્ઞાન છે એમ નહીં, પણ હજી કેવળ જ્ઞાનની અપેક્ષાએ એ જ્ઞાન પરિપૂર્ણ નથી એટલે એને એ અપેક્ષાએ અજ્ઞાન ભાવ કયો છે। પણ એમ નથી કે ત્યાં સમ્યક જ્ઞાન નથી, એ વાત તો બિલકુલ નથી। ત્યાં તો સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર પણ છે અને એવી દશામાં હજી પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એટલે એ અપેક્ષાએ ત્યાં એમ કહ્યું છે કે 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કયો છે। પણ એ તો જ્ઞાની છે અને એ જ્ઞાની તો શ્રેણી ચડ્યા છે એટલે 12મા ગુણસ્થાન સુધી પહોંચનારની તો શું વાત હોય, અહીંયા એ વાત નથી કરવી। અહીંયા તો વાત આખી એ કરવાની છે કે જે જ્ઞાની નથી થયો એટલે સમ્યક દ્રષ્ટિ નથી થયો, જેને પોતાના સ્વભાવની રૂચિ નથી થઈ અને એને આત્મજ્ઞાન કર્યું નથી, એવો એ મિથ્યા દ્રષ્ટિ એ અજ્ઞાન સહિત છે અને એને વ્રત તપ આદિ છે તો તેથી કંઈ એ વ્રત તપ આદિ શુભભાવ છે, શુભ કાર્ય છે, શુભકર્મ છે તે મોક્ષનું કારણ થતું નથી અને એથી ઉલટું એને ભલે શુભભાવ નથી પણ જેની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ થઈ છે અને એને પોતાના સ્વરૂપનું જ જ્ઞાન છે અને એ એવા જ્ઞાનરૂપે પરિણમ્યો છે તો એ મોક્ષ માર્ગમાં છે અને એ આગળ વધી અને મુક્તિની પ્રાપ્તિ કરી લેશે। આ વાત અહીંયા તો સમજાવવી છે। પ્રવચન રત્નાકર ભાગ 6 એના પાના નંબર 98 પર આગળ વાત કરે છે બીજા પેરેગ્રાફમાં કે પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને એમ કહ્યું એનો અર્થ એ છે કે જ્ઞાનીઓ પોતે જ સ્વરૂપની અંતરદ્રષ્ટિ કરી જ્ઞાનરૂપ થાય છે. એટલે કે જે પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે છે એ જ્ઞાનરૂપ થાય છે, એ જ્ઞાની છે. જે પોતે પોતાના આત્માનું મહાત્મ્ય લાવીને પોતાનો જે સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવ છે એવી દ્રઢતા કરીને પોતાના સ્વરૂપ તરફ જે વળે છે એ આત્મજ્ઞાની છે. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે જેને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા થઈ છે, જેને સર્વજ્ઞ ભગવાનની વાતમાં વિશ્વાસ બેઠો છે, એ સર્વજ્ઞ ભગવાનની પેઠે પોતે પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એમાં જે લીનતાનો પુરુષાર્થ કરે છે એ આત્મજ્ઞાની છે. પરંતુ માત્ર એવા સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરે છે, એમની ભક્તિ કરે છે અને પોતાના સ્વરૂપમાં જતો નથી, પોતાના સ્વરૂપનો અનુભવ નથી, તો એ ગમે તેવા શુભભાવમાં હોય તો પણ એ જ્ઞાની નથી. અને શુભભાવમાં રહ્યો છે તો એને પુણ્યનો બંધ થાય છે અને પુણ્યના બંધને લીધે એને ભવના ભ્રમણ થશે, એને ગતિ થશે, એ મોક્ષ માર્ગમાં નથી. એટલે અહીંયા વાત કરે છે કે પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને એમ કહ્યું, એનો અર્થ એ છે કે જ્ઞાનીઓ પોતે જ સ્વરૂપની અંતરદ્રષ્ટિ કરી જ્ઞાનરૂપ થયા છે, કોઈ બીજી રીતે થતા નથી. કોઈ પણ જ્ઞાની છે એ પોતે પોતાના સ્વરૂપમાં જઈને જ્ઞાનરૂપ થાય છે, આત્માનું જ્ઞાન છે એ જ્ઞાની છે. આ બહારના જ્ઞાન બધા મેડિકલના, એન્જિનિયરિંગના કે બિઝનેસના જ્ઞાન છે એ કંઈ જ્ઞાન નથી, એ બધું માહિતી છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. એક આત્માને જાણ્યો એણે સર્વ જાણ્યું. એટલે ભગવાન આત્માનું જેને અનુભવ સહિત જ્ઞાન છે એ જ જ્ઞાની છે. અને એવો જ્ઞાની થાય છે કઈ રીતે? કોઈ રાગ કે નિમિત્તથી એ જ્ઞાનરૂપ થાય છે એમ નથી. જ્ઞાનીઓ પોતે જ જ્ઞાન આનંદ સ્વરૂપમાં તદ્રુપ થઈ જ્ઞાનરૂપ થાય એટલે પરિણમે. જો આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, કેમ કે જ્ઞાન ગુણ છે, પણ જ્ઞાન ગુણ છે એટલું જ નહીં, પણ જ્ઞાન ગુણનું પરિણમન છે અને જ્ઞાન ગુણનું પરિણમન છે તો તેવા જ્ઞાન ગુણના પરિણમન રૂપે પોતે થઈ જાય છે તો એ જ્ઞાની કહેવાય છે. જ્ઞાનીઓ પોતે જ જ્ઞાન આનંદ સ્વરૂપમાં તદ્રુપ થઈ જ્ઞાન રૂપ થાય છે, પરિણમે છે. જ્ઞાન આનંદ જે ગુણ છે એનું પરિણમન છે અને એ પરિણમન રૂપે પોતે થઈ જાય છે, તદ્રુપ થાય છે. જ્ઞાન આનંદ રૂપ તદ્રુપ થાય છે એટલે પોતે એવો પરિણમે છે તો એ જ્ઞાની થાય છે. એટલે જ્ઞાની થાય છે તે સ્વયં જ્ઞાની થાય છે, એમાં એને કોઈની અપેક્ષા નથી. એ પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરીને પોતાનો જે શુદ્ધ નિર્મળ સ્વભાવ છે એનું લક્ષ્ય કરીને એ જ્ઞાન રૂપે પરિણમે છે. એવા જ્ઞાનીઓને બાહ્યમાં વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મો હોય કે ન હોય એથી કોઈ ફેર પડતો નથી. બીજી રીતે કહીએ તો એવા જ્ઞાની છે એ જ્યારે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને રહ્યા છે, પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં રહ્યા છે, તો એ વખતે એમનું લક્ષ્ય એવા બાહ્ય વ્રત નિયમ શીલ તપ તરફ તો હોતું જ નથી, એની એમને સભાનતા હોતી નથી. સહજ રીતે એવા વ્રત નિયમ શીલ તપ હોય છે, સાથે એવા હોય છે તો હોય છે, પણ એ હોય છે એથી કરીને એ પોતે પોતાના સ્વરૂપમાં ગયા છે એમ નહીં. પોતે પોતાના પુરુષાર્થ દ્વારા સ્વરૂપમાં ગયા છે અને એ પુરુષાર્થ સ્વના લક્ષ્ય એટલે આત્માના લક્ષ્ય થયો છે, એ બાહ્યમાં શરીરના લક્ષ્ય કે પરના લક્ષ્ય નથી થતો. આ વ્રત નિયમ શીલ તપ છે એ તો બાહ્યમાં પરલક્ષ્ય થઈ રહ્યું છે, એ બધા શુભ કામ છે, શુભ કાર્યો છે. અને એવા શુભ કર્મોના અભાવમાં પણ જ્ઞાનીને મોક્ષનો સદભાવ હોય છે. અહીં જ્ઞાનીઓના પ્રસંગમાં બાહ્ય વ્રત આદિ ગયા અને પહેલા અજ્ઞાનીઓના પ્રસંગમાં અંતરંગ વ્રત આદિ ગયા એમ કેમ કહ્યું? કારણ એમ છે કે અજ્ઞાની વ્રતાદિ શુભકર્મોને જ પોતાનું અંતરંગ સ્વરૂપ માને છે. અજ્ઞાની છે એ આ શુભકર્મો છે એને જ પોતાનું અંતરંગ સ્વરૂપ માની અને તેનું એટલે કે એવા ક્રિયાકાંડનું આચરણ કરે છે. એવી રીતે એ પ્રવૃત્ત થાય છે. જેવા શુભ ભાવ છે એની સાથે આચરણમાં પણ એમ જ છે. જ્યારે જ્ઞાની તે સર્વ શુભ કર્મો પોતાના સ્વરૂપથી જુદા છે, બાહ્ય છે, પોતે એનાથી તદ્દન ભિન્ન ભગવાન આત્મા છે એવા ભેદ જ્ઞાન સહિત વર્તે છે, એમ શ્રદ્ધે છે, એમ માને છે, અને પોતાના જ્ઞાન સ્વભાવી આત્મામાં અનાકુળ આનંદ અને જ્ઞાનનો સાગર અંદર પરમેશ્વર સ્વરૂપે પોતે બિરાજી રહ્યો છે તેનું એને જ્ઞાન છે અને એવા જ્ઞાન સહિત એ પરિણમે છે. જ્ઞાની એ સર્વ શુભકર્મો પોતાના સ્વરૂપથી બાહ્ય છે, જુદા છે એમ માને છે, અને અનાકુળ આનંદ અને જ્ઞાનનો સાગર અંદર પરમેશ્વર સ્વરૂપે પોતે જ બિરાજી રહ્યો છે તેનું જ્ઞાન નહીં હોવાથી અજ્ઞાની વ્રત નિયમશીલ તપ વગેરેને મોક્ષનું કારણ જાણે છે અને સેવે છે. એ બધો એનો અજ્ઞાન ભાવ છે. જ્યારે જ્ઞાની એ પોતે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને જાણે છે, અનુભવે છે, અને એમ એને મોક્ષ માર્ગની વિતરાગી પર્યાય થાય છે. ગુરુદેવ કહે છે કે આત્માના આનંદના અનુભવ વિના બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે જેને સમ્યક દર્શન થાય છે અને અલૌકિક આનંદનું વેદન થાય છે એ વખતે એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, આત્માનું જ્ઞાન થાય છે, અને જેટલો સમય ત્યાં એ રીતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યો છે એટલો સમય એને નિશ્ચયથી ચારિત્ર છે. આવો આ મોક્ષ માર્ગ છે. જે ભગવાનની વાણીમાં, તીર્થંકર ભગવાનની વાણીમાં જે આવ્યો એવો એ મોક્ષ માર્ગ છે, એ હિતનો માર્ગ છે. બાકી આ શુભભાવ છે એ કઈ મોક્ષ માર્ગ નથી. ભગવાન આત્માના આનંદના વેદન અને અનુભવ વિના જેટલા વ્રત નિયમ શીલ તપ કરે એ બધો શુભરાગ છે, એને લીધે પુણ્યનો બંધ પડશે. પણ એથી કંઈ મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ કેવી રીતે થાય? અને એને મુક્તિનું કારણ માનવું એ તો મિથ્યાત્વ છે. આ બધા શુભભાવને અજ્ઞાન ભાવ કયો, એ વાત ગઈ વખતે પણ આપણે સમજ્યા હતા કઈ રીતે અજ્ઞાન ભાવ કયો. અને આજે પણ ફરીથી એનો જરા વિચાર કરીએ કે એને કેમ અજ્ઞાન ભાવ કયો. કેમ કે જ્ઞાન તો પોતાના આત્માનું જ્ઞાન છે એને જ જ્ઞાન કહ્યું છે, અને એવા ભાવે પરિણમે છે તો એને જ્ઞાન ભાવ કહ્યું. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એવા ભાવ વિના જે બીજા અન્ય ભાવ છે, શુભાશુભ ભાવ છે, તે અજ્ઞાન ભાવ છે. કેમ કે પોતાના સ્વરૂપના આશ્રય એ થતા નથી, પરના લક્ષ્ય થતા ભાવ છે, એટલે એને અજ્ઞાન ભાવ કહ્યા. ગુરુદેવ કહે છે કે વસ્તુ સ્થિતિ એ છે કે પોતે શિવ સ્વરૂપ જ છે, પોતે શિવ સ્વરૂપ જ છે. હવે પછી કળશ 105માં એ વાત કહેશે કે ભગવાન આત્મા શિવ સ્વરૂપ કહેતા મોક્ષ સ્વરૂપ છે, અર્થાંત મુક્ત અબદ્ધ સ્વરૂપ જ છે. એ વાત હવે આગળ આવે છે. અહીંયા આગળ 99માં પાના ઉપર પણ કહે છે કે શરીર આદિ અને રાગ આદિ એ કંઈ આત્માની વસ્તુ નથી, આત્માની ચીજ નથી. સંયોગોને કારણે શરીર મળ્યું છે એટલે એ તો સંયોગી ચીજ છે. આ રાગ આદિ થાય છે એ પણ સંયોગી ચીજ છે. એ સંયોગી ચીજનો હંમેશા વિયોગ હોય જ છે. એ કોઈ શાશ્વત વસ્તુ નથી, એ ત્રિકાળ રહેવાવાળી વસ્તુ નથી. એ પર્યાયમાં છે, ક્ષણિક છે, અને એ ચાલી જવાની છે. એટલે એવી સંયોગોને કારણે થતી ચીજ, એ સંયોગી ચીજ, શરીર આદિની પ્રાપ્તિ થવી કે પરના લક્ષે શુભભાવ થવા એ કઈ આત્માની ચીજ નથી, અને જે આત્માનું નથી, જે ચાલ્યું જાય છે, જે ક્ષણિક છે, જે પર્યાયમાં થઈ રહ્યું છે, એનો આશ્રય ક્યાંથી થાય? અને એના આશ્રય ધર્મની કેવી રીતે પ્રાપ્તિ થાય? એના આશ્રય ધર્મ કેવી રીતે પ્રગટે? એટલે જે વિયોગ થવાનો છે એમાં રાચી રહેવા કરતા જે પોતાનું છે, જેનો ક્યારેય વિયોગ થતો નથી, એવું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એનું લક્ષ કરી અને એનો અનુભવ કરવો, એમાં લીનતા કરવી, એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવો, સત્ય તો આ છે. અને કઈ વાદ વિવાદ દ્વારા એ પ્રાપ્ત કરી શકાય એવી વસ્તુ નથી. ભગવાન આત્મા તો અસંયોગી છે. અસંયોગી એવા આ તારા પરમાત્મા સ્વરૂપના અંતરંગમાં શ્રદ્ધા જ્ઞાન કરીને અંદર ઠરવું એ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં સર્વજ્ઞ દેવોએ પુકાર કરીને આ કહ્યું છે, ભગવાન તું એનું શ્રદ્ધાન કરીને એનો પક્ષ તો કર. ગુરુદેવ કહે છે કે ભાઈ એક વાર એનો શ્રદ્ધાન કર, યથાર્થ શ્રદ્ધાન કરી અને એની પ્રાપ્તિનો ઉપાય કર. જે સંયોગી ભાવ છે એ તો જવાના જ છે. ગાથા 1970માં પણ એ વાત આવી છે કે શુભાશુભ ભાવ એ સંયોગી ભાવ છે, એ કઈ સ્વભાવ નથી, પોતાનો ભાવ નથી, પોતાના ગુણને કારણે થતો ભાવ નથી. શુભ કે અશુભ ભાવ થાય એમાં આત્માનો કોઈ ગુણ કામ કરતો નથી. આટલી વાત જો સમજાઈ જાય તો એને શુભ અને અશુભ ભાવ બંને તરફથી રૂચિ છૂટી જશે. શુભ ભાવ કે અશુભ ભાવ બેમાંથી કોઈ પણ ભાવ એ આત્માનો ભાવ નથી, એ રખડવાનો ભાવ છે, એ બહારમાં રહેવાનો ભાવ છે. શુભ ભાવ સારો છે અને અશુભ ભાવ ખરાબ છે એમ કહેવા કરતા શુભ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે, એથી વિપરીત શુદ્ધ ભાવ છે તે જ મુક્તિનું કારણ છે. આવો દ્રઢ નિર્ણય કરી અને હું કેમ શુદ્ધ ભાવમાં પ્રવર્તું એનો જ વિચાર આખો દિવસ કરવો જોઈએ. કેમ કરીને હું શુદ્ધ ભાવમાં જઉં, કેમ કરીને શુદ્ધ ભાવમાં જઉં, એવા વિચાર, એવા મનોમંથન, એવા ચિંતનમાં એ જેટલો સમય ગાળે છે એ બધો શુભ ભાવ છે, એ બધો શુભ ભાવ છે. જો શાસ્ત્રનો અભ્યાસ કરવો અને એમાં જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં પોતાની જાતને મૂકી અને વિચાર કરવો કે આ બધું મારા વિશે કહેવાય છે, હું ભગવાન આત્મા છું, હું સિદ્ધ સમાન છું, મને આ ન શોભે, એવો વિચાર કરી અને પરનું લક્ષ છોડવું, પરનું કર્તૃત્વ પણ છોડવું, એ જ સાચો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ નથી. પુરુષાર્થની વ્યાખ્યા આપણે શું કરી છે? સત્યનો સ્વીકાર તેનું નામ પુરુષાર્થ. સત્યનો સ્વીકાર કઈ રીતે થાય? તો કે છ દ્રવ્યની વાત ભગવાને જે રીતે કરી છે એ જ રીતે આપણે એને સ્વીકારવી. છ દ્રવ્ય કેવા છે? તો કે સ્વતંત્ર છે. છ દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. આ સ્વતંત્રતા ભગવાનના જ્ઞાનમાં જે આવી છે એનો આપણે સ્વીકાર કરવો, અને એવો સ્વીકાર કરતા પછી જીવ દ્રવ્ય અને સાથે રહેલું જે પુદ્ગળ શરીર એ બંને ભિન્ન લાગશે, અને પછી એમાં એકબીજાના કામ ન કરે એ વાતને જો સમજવામાં આવે તો સહજ રીતે દેહાધ્યાસ છૂટે. કૃપાળુદેવે કહ્યું છે ને કે દેહાધ્યાસ છૂટવું એ બહુ મહત્વનું છે. દેહ પ્રત્યેની જે બુદ્ધિ છે, આ દેહ તે હું છું, દેહને કારણે જ હું ધર્મ કરી શકું છું, આ મારું સ્વરૂપ છે, આમાં આમ છે, એના કાર્ય હું કરી શકું છું, આ બધી જે માન્યતાઓ છે એને છોડવી છે, એ દેહાધ્યાસ છે. દેહના કાર્યો હું કરી શકું, દેહને હું કામ કરાવી શકું, દેહને લીધે જ મને ધર્મની પ્રાપ્તિ થાય, આવી ઊંધી માન્યતાને છોડીને દેહ જુદો છે, એ એના કામ કરે છે તો કરે છે, એ પૂતગળના કાર્યો છે, એનો કરનારો પૂતગળ એ પોતે જ કરતા છે, હું એનાથી ભિન્ન છું, મારું કાર્ય હું કરું છું, મને બીજું કોઈ કાર્ય કરાવતો નથી, આવી માન્યતા કરવી, એનો વિશ્વાસ કરવો, એમાં દ્રઢતા કરવી, એ જ એકમાત્ર ભેદ જ્ઞાનનો માર્ગ છે. અને એવું ભેદ જ્ઞાન કરતા, પરથી ભેદ જ્ઞાન કરી અને પોતે સ્વનું લક્ષ કરે છે અને અનુભવ કરે છે સ્વનો, એ સ્વનું જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. એ શ્રદ્ધા છે, તે સમ્યક શ્રદ્ધા છે. અને એમ કરતા કે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, સ્થિરતા કરે છે, એ ચારિત્ર છે. અને એમ આગળ વધતા એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. આવો મોક્ષનો માર્ગ છે. આવો મોક્ષનો માર્ગ એના અંતરમાં છે. એ માર્ગ અંતરંગ છે. એને કોઈની જરૂર નથી, એને કોઈની અપેક્ષા નથી, એને પર કોઈ સાધનની પણ જરૂર નથી. એ સ્વના લક્ષે થાય છે. અને સ્વના લક્ષે જે કાર્ય કરવું હોય એમાં બીજા પર સાધનની જરૂર હોય નહીં. પર સાધન દ્વારા સ્વમાં જવાય નહીં. જે કરવાનું છે એ અંદરમાં કરવાનું છે. તો અંદરમાં કંઈ પણ કરવું હોય એ બાહ્ય સાધન દ્વારા કેવી રીતે થાય? આ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. અહીંયા પણ એ વાત આપણને સમજાવી છે કે ભાઈ, શુભાશુભ ભાવ એ તો સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. જે સંયોગે છે તે છૂટી જશે, શુભાશુભ ભાવ છૂટી જશે. માટે એ કંઈ તારા જ નથી. જે પોતાનું હોય તે છૂટે નહીં, અને જે છૂટી જાય તે પોતાનું હોય નહીં. જે પોતાનું હોય તે પોતાની સાથે કાયમ રહેવાનું જ છે, એ છૂટે જ નહીં. અને જે છૂટી જાય એ પોતાનું હોય નહીં. આટલી સામાન્ય વાતમાં પંડિતાઈ ક્યાં આવી? આમાં તો પોતાનો જે અસંયોગી સ્વભાવ છે એમાં રૂચિની જરૂર છે. સ્વભાવની રૂચિ મહત્વની ચીજ છે. જો જ્ઞાન ઓછું વધતું હોય તો કદાચ ચાલે, પણ રૂચિ તો બરાબર જોઈએ. વેંત્રીબેને ઘણી વાર વચનામૃતમાં એ વાત કરી છે. જ્યારે જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે અમને કેમ સમ્યક દર્શન થતું નથી, ત્યારે ભેંસીબેને મોટે ભાગે મહદઅંશે એમ જ જવાબ આપ્યા છે કે હજી રૂચિમાં ખામી છે, હજી એવો પુરુષાર્થ ઉપડ્યો નથી. કેમ કે હજી એવી રૂચિ નથી, એવી લગની લાગી નથી. બસ એક તું ઈ તું, બસ હું મારા સ્વરૂપ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી, બીજું બધું મારાથી જુદું છે, બીજું બધું મને અહિતકારી છે, માત્ર મારું સ્વરૂપ એકમાત્ર મને હિતકારી છે, એ સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. એવી અંદરમાંથી રૂચિ થવી જોઈએ અને એવી લગની લાગવી જોઈએ કે કેમ કરીને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવું, તો જ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે ગુરુદેવે પણ આ વાત કરી છે કે સ્વભાવની રૂચિ મહત્વની ચીજ છે. એને પરની રૂચિ થાય છે, એને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના દર્શન કરવાની રૂચિ થાય, એને સમોસરણમાં બેસીને પ્રભુનું ઓમકાર ધ્વનિ દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરવાની રૂચિ થાય, પ્રભુ તરફથી વહેતા એ જ્ઞાનના ધોધમાં એને ત્યાં ને ત્યાં બેસી રહેવાનું મન થાય, એવી રૂચિ થાય. પણ એ પણ શુભ ભાવ છે. એ જ્ઞાન છે તે માહિતીરૂપ છે, એ દ્રવ્યરૂપ છે. અંદરમાં જવું એવી રૂચિ થવી જોઈએ. અને જ્યારે અંદરમાં નથી જવાતું ત્યારે એ બહારમાં હશે તો એને શુભ ભાવ જ આવશે, બીજું કંઈ નહીં આવે. એ બહારમાં અત્યારે રહ્યો છે, અશુભમાં રહીને વિચાર કરે છે ને, એટલે એને એમ થાય છે કે શુભ સારું છે. પણ પ્રભુ, તું શુદ્ધમાં રહીને વિચાર કરીશ તો તને એમ લાગશે કે શુદ્ધમાં જ રહેવા જેવું છે, અને બહાર આવીએ છીએ તો શુભમાં જ જવાય છે, અશુભમાં તો જવાતું જ નથી. જે શુદ્ધમાં ગયો છે એને ખ્યાલ છે કે શુદ્ધમાંથી બહાર આવતા શુભમાં જવાય છે, અશુભમાં નથી જવાતું, અને શુભમાં એ લાંબો વખત રહેવાતું નથી, ફરી પાછા શુદ્ધમાં જવાનો જ પુરુષાર્થ આપોઆપ ઉપડે છે. એટલે શુભભાવ છોડવાની જે વાત કરી છે ત્યાં એનો અર્થ એમ નથી કે અશુભમાં જવું. એને માટે પહેલા પણ આપણે એ દ્રષ્ટાંત લીધું છે, ફરી પાછું એ દ્રષ્ટાંત યાદ કરાવું કે પેલા કુવાની પાળ ઉપર મોટી ઉંમરના બે છોકરા, 15-16 વર્ષના છોકરા દોડતા હોય, ધમાલ કરતા હોય, એ વખતે કોઈ વડીલે એને કહ્યું કે ભાઈ, આ કુવાની પાળ ઉપર ન દોડાય, તો એમાંનો એક કહે છે કે તો શું કુવામાં દોડાય, કુવામાં પડાય, એ એમ કહે છે. અને બીજો ડાયો છે, સમજુ છે, તે એમ કહે છે કે ના, તો પછી જમીન ઉપર દોડાય, જમીન ઉપર ચરાય. અને એ જમીન ઉપર દોડે છે તો ત્યાં ચાલે છે. બે એની વાતમાં કેટલો ફેર છે. સીધી વાત સરળ વાત કરી કે ભાઈ કુવાની પાળ ઉપર ન દોડાય, તો એનો પેલા એ ઊંધો અર્થ કર્યો કે ખોખો શું કૂવામાં પડાય ને કૂવામાં દોડાય, જેને ઊંધો અર્થ કરવો છે તે આવો ઊંધો અર્થ કરે છે, અને જે સમજુ છે તે સાચો અર્થ કરે છે કે ના ના, કહેવાનો આશય એ છે કે કૂવાની પાળ ઉપર નહીં દોડતા, અહીંયા કૂવા પાળ ઉપરથી નીચે ઉતરી અને જમીન ઉપર દોડાય કે રમાય, એ સીધો અર્થ કરે છે. એવું જ અહીંયા જે શાસ્ત્રમાં આવ્યું છે એની વાત કરતા ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ શુભભાવને છોડવો જોઈએ. તો પેલો એમ કે છે કે તો શું અશુભમાં જવું, શુભને છોડીશું તો અમે અશુભમાં જઈશું, એને એમ કેમ વિકલ્પ આવ્યો અશુભમાં જવાનો, એને એમ કેમ વિકલ્પ ના આવ્યો કે શુભને છોડીને શુદ્ધમાં જવાય છે, એવો કેમ વિકલ્પ ના આવ્યો. પેલા ડાયા છોકરાની જેમ એને કેમ વિકલ્પ એવો ના આવ્યો કે શુભને છોડીને શુદ્ધમાં જવાય, એવો વિકલ્પ આવવો જોઈતો હતો ને. પણ એને તો પેલા સ્વચ્છંદી છોકરા જેવો વિકલ્પ આવ્યો કે જે એને એમ કહી દીધું કે કૂવાની પાળા છોડીને કૂવામાં પડાય કૂવામાં દોડાય, એવો એને ઊંધો વિકલ્પ આવ્યો. આને પણ જયારે એમ કહીએ છીએ કે ભાઈ તું શુભને છોડ, તો એની પાછળનો જે આશય છે તે શુદ્ધમાં જવા માટેનો આશય સમજાવીને કહીએ છીએ, તો એ પણ એમ કહે છે કે શુભને છોડીને તો અમે અશુભમાં ચાલ્યા જઈશું. અરે ભલા ભગવાન, શુભને છોડીને અશુભમાં તું શુક્રા ચાલ્યો જાય, તારો પુરુષાર્થ શુદ્ધનો જ હોય તો તું શુભને છોડીને શુદ્ધમાં જઈશ, તને શુદ્ધનું મહત્વ સમજાયું હોય, શુદ્ધની રૂચિ થઈ હોય તો તું શુભને છોડીને શુદ્ધમાં જઈશ, શુક્રા શુભમાં જાય. શુદ્ધની રૂચિ નથી એટલે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. એક વખત શુદ્ધની રૂચિ કર, પછી આપોઆપ બધું સમજાઈ જશે, એક વખત તું અનુભવ કર. ગુરુદેવ એ વાત અહીંયા વારંવાર આપણને કહે છે કે ભાઈ આમાં શું શું મોટી અઘરી વાત છે, આમાં કઈ પંડિતાઈની જરૂર છે, કે જે સંયોગી ચીજ છે, જે શુભ અને અશુભ બંને ભાવ છે, એ સંયોગી ચીજ છે, એ દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોઈ શકે જ નહીં, જે છૂટી જવાનું છે એ પોતાનું હોય નહીં, એ પોતાનું હોઈ શકે નહીં. એટલે એવા શુભ અને અશુભ બંને ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવું એ જ એકમાત્ર કર્તવ્ય છે. આગળ અહીંયા કહે છે કે અજ્ઞાનના અભાવમાં અર્થાંત વ્રત આદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રત આદિ શુભકર્મોનો અસદભાવ હોવા છતાં, અજ્ઞાનનો અભાવ છે એટલે જ્ઞાની છે અને આ બધી ક્રિયા છે એ પણ નથી, આ ક્રિયા પણ નથી, શુભકર્મો પણ નથી, પણ છે શું તો કે જ્ઞાન માત્ર છે, તો પણ એમને મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રત આદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાન આનંદ સ્વરૂપમાં ઠર્યો છે, તેથી વ્રત આદિના શુભ કર્મોથી રહિત હોવા છતાં, વ્રત આદિના શુભ કાર્યો શુભ પ્રવૃત્તિથી રહિત હોવા છતાં તે મોક્ષ માર્ગમાં સ્થિત છે, આ વાત નથી હજી સમજાતી. ઘણા લોકોને એમાં મુશ્કેલી પડે છે કે આ બધું વ્રત આદિ વિના એ કેવી રીતે મોક્ષ માર્ગમાં હોય. પ્રભુ એમ જ છે, એ શ્રેણી ચડે છે ત્યારે શું હોય છે, પોતે પોતાના સ્વરૂપમાં છે, બીજું ક્યાં બીજે ક્યાંય નથી, એ કોઈ વ્રત આદિના વિકલ્પમાં નથી, વિકલ્પથી રહિત થયો છે ત્યારે તો સ્વરૂપમાં ગયો છે. જ્યાં સુધી એ શુભ કાર્યમાં શુભ ક્રિયામાં શુભ પ્રવૃત્તિમાં શુભ ભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ વિકલ્પ સહિત છે, અને વિકલ્પ રહિત થયો છે, વિકલ્પ રહિત થયો છે ત્યારે કોઈ એને શુભ કર્મ નથી, શુભ પ્રવૃત્તિ નથી, માત્ર પોતાના સ્વરૂપમાં એ શુદ્ધ ભાવમાં ઠર્યો છે. શુદ્ધ ભાવ જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરતા, એવા સ્વભાવ ભાવનું લક્ષ્ય કરી અને અંદરમાં જતા, પોતાના જ્ઞાન દર્શનની ના ઉપયોગને અંદર લઈ જતા, ધ્રુવ તરફ ઢાળતા, એ અનુભવમાં જે આવે છે એની અહીંયા વાત કરી છે. એટલે એવા જ્ઞાન આનંદ સ્વરૂપમાં જે ઠર્યો છે એ ભલે વ્રત આદિના શુભ કર્મોથી રહિત છે તો પણ એ મોક્ષ માર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રત આદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં જતો જ નથી, સ્વરૂપની દ્રષ્ટિ જ કરતો નથી, એને ક્યાંથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય? એ તો વ્રત આદિના શુભરાગમાં છે અને રાગની ક્રિયા અને એની સાથે રહેલો ભાવ, આ બધું એ સંયોગી વસ્તુ છે, એ છૂટી જાય એવું છે, એ બંધનું કારણ છે, એમાં મોક્ષનો અભાવ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અપરિમિત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્ય તત્વ છે. બસ આટલી વાતનું એને રટણ કરવાની જરૂર છે કે હું ભગવાન આત્મા છું, જ્ઞાન અને આનંદ નો અપરિમિત સ્વભાવ છું. હું કહેતા એને ભગવાન આત્મા યાદ આવવો જોઈએ, હું એટલે ભગવાન આત્મા છું. અને અહીંયા તો એ વાત કરી છે કે પરિણમન, અહીંયા તો એ વાત લીધી છે ગુરુદેવે, પરિણમન નહીં, કે કુટસ્થ નથી આ આત્મા છે તે કુટસ્થ નથી, એ જ્ઞાન આનંદ એના ગુણ છે એટલી વાત નથી, પણ એ ગુણોનું પરિણમન છે, એવા અનંત ગુણોનું પરિણમન છે. એટલે ભગવાન આત્માનું જે પરિણમન છે એ અનુભવ ગમ્યો છે, એ અનુભવમાં આવે એવું છે, અને એ પરિણમન છે એ પણ એની કોઈ સીમા નથી એવું છે, અપરિમિત છે. કેમ કે પરિણમન જે છે એ જ એનો સ્વભાવ છે. ભગવાન આત્મા દ્રવ્યથી શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, અનંત ગુણોનો પિંડ છે, પણ એટલી વાત નથી, એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે, અને એ પરિણમન, એ પરિણતિ એ જ એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવને જે અનુભવે છે, એવા ચૈતન્ય સ્વભાવને જે અનુભવે છે એ જ સમયસાર છે. એવા શુદ્ધ ચૈતન્ય તત્વ અને એનું નિર્મળ પરિણમન જે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી યુક્ત પરિણમન છે એ જ મોક્ષનું કારણ છે. એવું પરિણમન છે, એ પરિણમન અનુભવમાં આવે છે, અને જે એવા પરિણમનને અનુભવતો એમાં જે સ્થિરતા કરે છે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. વસ્તુ કુટસ્થ નથી, વસ્તુ છે અને વસ્તુનું પરિણમન છે. આપણે આ વાતને સમજવા માટે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે શેરડી છે, જાડો શેરડી આખી ઉગેલી છે ત્યાં ખેતરમાં, અને એ શેરડી રસથી ભરેલી છે, પણ એટલી વાત નથી, એમાંથી જ્યારે રસનું પાન થાય છે ત્યારે એ ખરેખર એ શેરડીનું મહત્વ સમજાય છે, અને એ શેરડીનું રસપાન કરે છે એ આનંદમાં છે, એ શેરડીના રસનું પાન કરનારો આનંદમાં છે. એવી રીતે આ ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે એટલી વાત નથી, પણ એવા અનંત ગુણોનું પરિણમન છે, અને એવા પરિણમનને જે અનુભવે છે તે અમૃતને પીએ છે. એવો ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ, એનું પરિણમન એક રૂપે છે, જે આનંદ રૂપે છે, અલૌકિક આનંદ રૂપે છે, એનું વેદન જેને આવ્યું છે, જેને અનુભવ્યું છે, એણે એવા રસને પીધો છે, એ અમૃત રસનું પાન એણે કર્યું છે, અને એ મુક્ત સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે, એ આનંદ સ્વભાવ છે, એક સુખ સ્વભાવ છે. એવો એ સ્વભાવ એને અનુભવમાં આવ્યો છે, અને એવો અનુભવી છે તે જ્ઞાની છે, એ જ્ઞાની છે, એ મોક્ષ માર્ગમાં છે. એટલે પરિણમન છે એનો અનુભવ કરવાનો છે, પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ ભાવે પરિણમી રહ્યું છે, એ જ જ્ઞાન સ્વભાવ છે, એ આજ આનંદ સ્વભાવ છે, એ સુખ સ્વભાવ છે, એને સ્વભાવ કયો છે. કુટસ્થ વસ્તુની વાત નથી, જે પરિણમન થઈ રહ્યું છે, એક રૂપે પરિણમન થયું છે, એને સ્વભાવ કયો છે. એવા સ્વભાવને પોતે એ રૂપે અનુભવે છે તો એ મોક્ષના માર્ગમાં છે. પરિણમન મહત્વનું છે, એ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. 19મી વખતના સમયસારના પ્રવચનમાં, 233મા પ્રવચનના શરૂઆતની 15 મિનિટમાં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. અહીંયા પણ વાત કરે છે કે ભગવાન જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે, પણ એ મુક્ત સ્વભાવનું તદ્રુપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતા બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભ ભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે. જ્ઞાનીને શુભ ભાવ હોય, પણ એને જે શુદ્ધનું પરિણમન છે એ પરિણમનમાં એને શુભનો અભાવ છે, અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે. એ પરિણમન થઈ રહ્યું છે, એને એ અનુભવે છે, એટલે એનું પરિણમન એ થયું, પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પોતે પરિણમી જાય છે. આ પરિણમન મહત્વનું છે, આ પરિણમન મોક્ષનો માર્ગ છે. પારા નંબર 100 ઉપર અહીંયા વાત કરે છે કે આ પ્રમાણે પોતે જ જ્ઞાનરૂપ થયેલા એટલે કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે તો જ્ઞાનરૂપ થાય છે એમ નહીં, પણ પોતે સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈને જ્ઞાનરૂપ થયા છે એવા જ્ઞાનીઓ, એવા જ્ઞાનીઓને શુભ કર્મનો અભાવ હોવા છતાં ચિદાનંદ સ્વરૂપના અંતર પરિણમનથી પ્રાપ્ત ચિદાનંદ રસના અનુભવમાં મોક્ષનો સદભાવ છે. અજ્ઞાની જીવોએ રાગને પોતાનો માની શુભ રાગથી લાભ થશે એમ માનીને મિથ્યાત્વ ભાવ કર્યો છે. એ મિથ્યાત્વ ભાવ સંસારના પરિભ્રમણનું જ કારણ છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. એટલે શું કે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. એનું જે નિર્મળ સ્વભાવ પરિણમન તે મોક્ષનું કારણ છે. જો પરિણમનને મોક્ષનું કારણ કહ્યું છે, અનંત ગુણ છે અને એ અનંત ગુણનું જે પરિણમન છે એ પરિણમન ત્રિકાળ એવું ને એવું જ છે. એ ગમે તેવી પર્યાયમાં જાય તો પણ એ પરિણમન બદલાતું નથી. ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે, એ એનું સ્વભાવ રૂપ પરિણમન છે. એનું જે નિર્મળ સ્વભાવ પરિણમન એ મોક્ષનું કારણ છે. એટલે એ જે અનુભવે છે એ મોક્ષ માર્ગમાં છે. સ્વભાવ મોક્ષ સ્વરૂપ છે, એમાં એ પરિણમનમાં મુક્તિ છે, એમાં ક્યાંય બંધ છે જ નહીં. એ પરિણમનમાં એ મુક્ત સ્વભાવે જ છે, પણ એ રૂપે જો થઈ જાય તો એ તો એ રૂપે થતો જ નથી. પરના રૂપે પરનું લક્ષ કરે છે અને એમ પરિણમે છે. થઈ શકતો નથી પરરૂપે, પણ પરના લક્ષે રહી અને વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ, એવું પરના લક્ષે થતું શુભાશુભ ભાવરૂપ પરિણમનને છોડીને તું અંદર દ્રષ્ટિ કરી અને તારું જેવું સાચું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે એ રૂપે તું પરિણમી જા. ત્યાં પછી દ્વેત રહે નહીં, કોઈ દ્વેત રહે નહીં. પોતે અને પોત જેને અનુભવે છે તે બે વચ્ચે કોઈ દ્વેત રહેતો નથી, ગુણગુણીનો ભેદ રહેતો નથી. અને અનુભવ કરનારી પર્યાય અને જેનો અનુભવ થાય છે એ બે વચ્ચે પણ કોઈ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. એવો એક રૂપ પરિણમી જાય તો એ પોતે જ મુક્ત છે. એથી બીજું કંઈ મોક્ષનું કારણ નથી કે બીજું મુક્ત સ્વરૂપ નથી. એ જ મુક્ત સ્વરૂપ છે, એ જ મુક્ત પરિણમન છે. અને બીજી વાત આમાં એ આવી કે અજ્ઞાન રૂપ પરિણમન જ બંધનું કારણ છે. પછી એ વખતે ગમે તેવા શુભાશુભ ભાવ હોય, પણ એથી કંઈ મોક્ષનું પરિણમન, મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ બનતું નથી. પાના 101 ઉપર ગુરુદેવ કહે છે કે કેટલાક કહે છે કે દેવ ગુરુની ભક્તિ છે તે ધર્મ અનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે. આવી કેટલાકની માન્યતા છે અને આવો ઉપદેશ આપવામાં આવે છે કે દેવગુરુની સાચી ભક્તિ કરો એટલે તમને દેવગુરુ જ તમને પહોંચાડશે. સાચા ગુરુ મળ્યા એને પછી કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આવી વાતો બધી કહેવામાં આવે. પ્રભુ, આ વ્યવહાર નયના કથનો ઉપચારથી કરવામાં આવેલા કથન છે. કોઈ કોઈનું કંઈ કરી શકતો જ નથી. સાદી વ્યવહારની ભાષામાં લઈએ ને તો આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. બીજો માણસ મરે અને તમે સ્વર્ગે જાઓ એમ બને? તમારે સ્વર્ગે જવું છે તો તમારે મરવું પડે. આવી સાદી વ્યવહારની આ વાત છે, એને આપણે સમજીએ છીએ કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આ કહેવતને આપણે સમજીએ તો પછી એટલી વાત કેમ નથી સમજાતી કે ભાઈ, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પુરુષાર્થ પોતે કરવો પડે, એમાં કોઈ દેવગુરુ આપણને કંઈ કરી આપે એમ બને નહીં. એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું એને જોઈને આપણે એ કરવાનું છે. એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું એ માર્ગ એમણે ખુલ્લો કર્યો છે તો એ માર્ગને આપણે સમજી વિચારી અને એને અનુસરવાનું છે. એ એમની કરુણા છે. એમણે કરુણા કરીને આપણને માર્ગ બતાવ્યો છે. હવે એ કરુણા આપણી ઉપર થઈ અને આપણને એનાથી ફાયદો થયો એવું તો ત્યારે જ કહેવાય કે એ પ્રમાણે આપણે પરિણમન કરીએ, એ પ્રમાણે આપણે અનુસરીએ. પણ એમ તો કરવું નથી. ગુરુ જે કરી ગયા છે, જે રીતે એમણે પ્રાપ્તિ કરી છે એમ તો કરવું નથી, અને માત્ર ગુરુને નમસ્કાર કયા કરવાથી કંઈ પ્રાપ્તિ થશે એમ નથી. અહીં કહે છે કે સાક્ષાત ત્રિલોકના નાથને પકડો તો પણ એ રાગ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન નો ભક્તિનો ભાવ છે એ હો ભાવ છે, શુભ ભાવ છે, એ પણ રાગ છે. અને રાગ એ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. શુભ ભાવ છે તે બંધનું કારણ છે. અજ્ઞાનમય ભાવ શા માટે કહો? કેમ કે આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે થઈને એવો શુભ ભાવ થાય. જો આત્મામાં એવો ગુણ હોય ને શુભ ભાવ થતો હોય તો પછી સિદ્ધને પણ એવો શુભ ભાવ થવો જોઈએ. સિદ્ધને કોઈ શુભ ભાવ થતો નથી. સાતમા ગુણસ્થાનથી ઉપર વંદ્યવંદક ભાવ હોતો નથી. કોઈ કોઈને વંદન કરવાનો ભાવ સાતમા ગુણસ્થાનથી ઉપર હોતો નથી. કેમ કે સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને પોતે પોતાના સ્વરૂપમાં અંતરમાં જ છે, પોતાના સ્વરૂપમાં જ છે, એટલે એમાં ક્યાં પછી શુભ ભાવ આવ્યો? એવો પૂજા ભક્તિ વિનયનો ભાવ અહોભાવ એ વખતે હોતો જ નથી. એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં છે, એટલે સાતમા ગુણસ્થાનથી ઉપર તો બધું ધ્યાનમાં જ છે. ત્યાં વંદવંદક ભાવ જ નથી. વંદવંદક ભાવ જે છે, વંદન કરવાનો ભાવ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય, પણ જેવો પોતાના સ્વરૂપમાં જાય છે સાતમા ગુણસ્થાનની દશામાં, પછી ક્યાં વંદન કરવાનો ભાવ રહ્યો છે? સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં પછી શ્રેણી ચડે છે, પછી ક્યાં કોને વંદન કરવા? પોતે પણ ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માની અંદર પોતે સ્થિરતા કરી અને આગળ વધીને ભગવાન આત્મા થઈ જાય છે, પૂર્ણપણે ભગવાન આત્મા થઈ જાય છે, પરમાત્મા થઈ જાય છે. અહીંયા કહે છે કે સાક્ષાત ત્રિલોકના નાથને પકડો તો પણ એ રાગ છે, અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિદ્રા અને મોક્ષ થતા નથી. સ્વદ્રવ્યના આશ્રય વિના ક્યારેય કોઈ વખતે થયા નથી, થાય નહીં. સંવર પણ ન થાય, નિદ્રા પણ ન થાય, ને મોક્ષ પણ ન થાય. જે થાય તે સ્વદ્રવ્યના આશ્રય જ થાય. બીજા કોઈ તમને સંવર, નિદ્રા કે મોક્ષ કરાવી દે એમ બને નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન તમને મોક્ષ કરાવી દે એમ બને નહીં. એ શક્ય જ નથી. કોઈ કોઈનું કંઈ કરી શકે જ નહીં. પોતે જ કરવાનું છે અને પોતે સક્ષમ છે. પોતે કરવા માટે સક્ષમ છે એવો વિશ્વાસ લાવી અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરવાની જરૂર છે. આ બધી નિર્માલ્યતા છોડીને પોતાની દીનતાને છોડીને પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે એવો બરાબર અંદરમાંથી વિશ્વાસ અને ઉમંગ લાવી અને પુરુષાર્થ કરવાનો છે કે ના, હું ભગવાન આત્મા, મને આ બીજું બધું હોય નહીં, બીજું બધું મને શોભે નહીં, હું શુદ્ધ ભાવમાં જ જઈશ, મારે એના સિવાય બીજું કંઈ ખપતું નથી. આવો દ્રઢ નિર્ણય અને વિશ્વાસ હોય તો બધું સહેલું છે. પણ હજી તો એક પગ અહીંયા બહારમાં ને એક પગ અંદરમાં, એમ જેની દ્રષ્ટિ થઈ છે એ ક્યારેય અંદરમાં પગ મૂકી શકતો જ નથી. જેને એમ છે કે થોડુંક આ પણ કરીએ એ અંદરમાં તો જવાનો જ નથી. જેને જ્યાં સુધી એને બહારની રૂચિ છે ત્યાં સુધી એ અંદરમાં જવાનો જ નથી, એ જઈ શકતો જ નથી. ગુરુદેવ કહે છે કે રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને, રાગથી લાભ થાય, શુભ ભાવથી લાભ થાય, સારી ગતિ મળે એવી ઊંધી માન્યતાને લીધે એ જીવે અનાદિથી બહુ ભ્રમણ કર્યા છે, અને આવી ભ્રમણા કરીને એને પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણ્યું નથી. પોતાના ચૈતન્ય સ્વરૂપનો એને અનાદર કરી દીધો છે. એને દેવલોકની ગતિનો આદર કર્યો છે અને પોતાના ચૈતન્યની જે સ્વરૂપની જે દશા છે, પોતાનું જેવું સ્વરૂપ છે એનું મહાત્મ્ય નથી લાવ્યું. દેવગતિનું મહાત્મા આવ્યું છે અને પોતાના સ્વરૂપનું, આનંદ સ્વરૂપનું મહાત્મા એને નથી જાણ્યું. અહીંયા તો કહે છે કે ભાઈ, રાગ શુભ ભાવ ગમે તેવો હોય પણ એ તો બંધનું જ કારણ છે. અને એટલે સુધી વાત કરી કે જેને પોતાના સ્વરૂપમાં જવું છે એને તો સૂક્ષ્મ રાગ, ગુણ ગુણીનો ભેદ, એવો રાગ, એવો સૂક્ષ્મ વિકલ્પ હોય તો પણ એ શુભ ભાવ થાય છે, આશ્રવનું કારણ અને બંધનું કારણ છે. એને તો નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવાનું છે, એટલે ગુણ ગુણીનો ભેદ પણ એને તો નહીં ચાલે. પરમાત્મા પ્રકાશમાં આવે છે કે નિશ્ચયના બે ભેદ છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ. પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે કે હું શુદ્ધ છું, વિજ્ઞાન ઘન છું ઇત્યાદિ, તે સવિકલ્પ નિશ્ચય છે. અને તે શું છે? વિકલ્પ છે એટલે શુભભાવ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પ રહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતર્મગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે. જો ફરીથી સરસ રીતે સમજાવ્યું અહીંયા, નિશ્ચય નયના કથન છે એ વિકલ્પ છે. કથનમાં એમ આવે, વાણીમાં એમ આવે કે હું શુદ્ધ છું, નાયક છું, વિજ્ઞાન ઘન સ્વરૂપ છું, હું ચિદરૂપ છું, પણ એ વિકલ્પ સહિત જે છે એ બધું શું છે? એ આશ્રવ છે, બંધનું કારણ છે. પણ નિર્વિકલ્પ, કોઈ પણ જાતનો વિકલ્પ રહે નહીં અને માત્ર એવું તે રૂપે પરિણમન, એટલે કહે છે કે નિર્વિકલ્પ તદ્રુપ અંતર્મગ્ન પરિણમન, એ પરિણમન થાય એ નિર્વિકલ્પ નિશ્ચય છે. અને પેલો સવિકલ્પ નિશ્ચય છે. સવિકલ્પ નિશ્ચય છે, સવિકલ્પ નિશ્ચય જ્યાં સુધી છે ત્યાં સુધી એ વિકલ્પ સહિત છે, એટલે જ એ અંદરમાં જઈ શકતો નથી. એ વિકલ્પ બહારમાં રહી જાય છે અને પોતે અંદરમાં જાય છે. પુરુષાર્થમાં જ્યારે એ સ્વ તરફ ઢળે છે અને એકાગ્રતા એની એવી થાય છે, પુરુષાર્થ એવો ઉપડે છે, તો સ્વના લક્ષ્ય એ વિકલ્પ છોડીને અંદરમાં જાય છે. એટલે તદ્રુપ અંતર્મગ્ન પરિણમન, તદ્રુપ એટલે તેવું જ, તે રૂપે, જેવું છે તેવા સ્વરૂપે પોતે અંતર્મગ્ન થાય છે, એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ, ઘણો વિસ્તાર થયો. આગળ પણ અહીંયા કહે છે, ભાઈ અનંતા તીર્થંકરો, કેવળીઓ, ગણધરો, સંતો અને મુનિવરો પોકાર કરીને કહી ગયા છે કે અનાદિકાલીન આ જ મોક્ષનો માર્ગ છે, આ જ સનાતન સત્ય દિગંબર દર્શન અર્થાંત જૈન દર્શન છે. અહીંયા દિગંબરની વ્યાખ્યા અહીંયા સરસ કરી છે ગુરુદેવે કે દિગંબર એ કોઈ વેશ કે વાળો નથી, કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે, એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબરત્વ એ કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે? વિતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બંને એક જ છે. આનંદગનજી કહે છે કે ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહેવા દેવા, ધાર તલવારની સોહલી દોહલી, ચોદમાં જીંતણી ચરણ સેવા. મંત્ર તંત્ર આદિ વડે તલવારની ધાર પર નાચવું સહેલું છે, બાજીગરો ઈજા પામ્યા વિના નાચે પણ છે, પરંતુ ચૌદમા ભગવાન અનંતનાથની ચરણ સેવા દુર્લભ છે. ચરણ સેવા દુર્લભ છે એટલે શું? અનંતનાથ ભગવાનની ચરણ સેવા દુર્લભ છે એટલે કે અનંત જ્ઞાન દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા ઉપાસના પ્રાપ્તિ, સેવા ઉપાસના પ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહલી છે, મુશ્કેલ છે. દેવો પણ સિવાય સમ્યક દર્શન અંતર સ્થિરતા કરી શકતા નથી. સમ્યક દર્શન વિના દેવો પણ અંતરમાં સ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સત્સ્વરૂપે અંતરમાં બિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકાર રૂપે ચિદાકારપણે પ્રેમતા એની પ્રાપ્તિ સુલભ છે, તો પણ સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધા નહીં હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દુર્લી દુર્લભ છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. રાગ વડે આત્માની સિદ્ધિ દુર્લભ છે, આત્માની પ્રાપ્તિ દુર્લભ છે. જે પ્રાપ્ત છે એકાકાર રૂપે ચિદાનંદ પરિણામ એનું અંદરમાં થઈ રહ્યું છે એટલે એ પ્રાપ્તિ તો ખરેખર તો સુલભ છે, કેમ કે પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે એમાં શું અઘરું હોય, પણ અઘરું એટલા માટે છે કે એનું એને લક્ષ્ય નથી થતું એટલે અઘરું છે. સ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, શ્રદ્ધાન નથી અને પરમાદ્રષ્ટિ રહી છે એટલે એ બધું એને દોહલું દુર્લભ લાગે છે. એટલે આત્માનો અનુભવ કર્યા વિના, આત્માની અનુભૂતિ વિના એ મોક્ષની પ્રાપ્તિ થવી દુર્લભ છે. છેલ્લી વાત આગળ કહે છે, કઈ કહે છે કે જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભ કર્મો નહીં હોવા છતાં મોક્ષનો સદભાવ છે, અર્થાંત તે જ્ઞાની મોક્ષને પામે છે. અને એનાથી વિપરીત અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને, અજ્ઞાન રૂપે પોતે પરિણમ્યો છે અને કોઈએ અજ્ઞાન રૂપે પરિણમાવ્યો છે એમ નથી, કે કર્મને કારણે અજ્ઞાન ભાવે પરિણમ્યો છે એમ પણ નથી, એ પોતે જ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, વિપરીત પુરુષાર્થને કારણે, પ્રમાદને કારણે એ અજ્ઞાન ભાવે પરિણમ્યો છે. એવા અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભ કાર્યો, શુભ કર્મો, શુભ પ્રવૃત્તિઓ હોવા છતાં તે સગળા, એ બધા બંધના કારણ હોવાથી એને મોક્ષનો અસદભાવ છે, એટલે કે સદભાવ નથી, અર્થાત અજ્ઞાની મોક્ષને પામતો નથી, બંધને જ પામે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવ